बोलो स्वामी नारायण भगवान ने श्री हरे कृष्ण महाराज ने श्री घनश्याम महाराज ने श्री नारायण मुनि देव ने श्री लक्ष्मी नारायण देव ने श्री नर नारायण देव ने श्री बाल कृष्ण लाल की श्री रामचंद्र भगवान ने श्री कष्टभंजन देव ने नमः पार्वती पतये
कथय से शुभा कथा
श्रूयताम
श्रूयताम देव देव
स्वामी नारायण જીવાત્માને જ્યારે પરમાત્માને પામવાની તાલ એવી રીતે જાગે છે ત્યારે ભગવાન અસાધ્ય તત્વ નથી હોતું, અતિ સાધ્ય અતિ સરળ બને છે. શરત એટલી છે, પ્રેમ પરમાત્મામાં લાગવો જોઈએ. ક્યારે પ્રેમ કરો, કોને પ્રેમ કરો, કોઈ વય નક્કી નથી, કોઈ અવસ્થા નક્કી નથી, કોઈ આશ્રમ નક્કી નથી, કોઈ વર્ણ નક્કી નથી, કોઈ જાતિ નક્કી નથી. જે ચાહે તે પરમાત્મામાં પ્રેમ કરાવી શકે છે, કરી શકે છે. પરમાત્મા અવાધિત તત્વ છે, જેની ઈચ્છા જાગે બસ પરમાત્માના સ્વરૂપમાં લેલીન બને છે. ભીલ જ્ઞાતિમાં જન્મેલી શબરીને તમન્ના જાગી પ્રભુ રાઘવમાં પ્રેમ કર્યો. વિદુર પત્નીને ઈચ્છા થઈ ભગવાનમાં અગાધ પ્રીતિ કરી. જૂનાગઢના ભંગી ગોવાને ઈચ્છા પ્રગટી પરમાત્મા અગાધ હેત કર્યું. વડોદરાનો મુસ્લિમ શેખજી એને પરમાત્માની સાથે પ્રીત કરવાની ઈચ્છા પ્રગટી અઢળક પરમાત્મામાં પ્રીતિ કરી. કોણ પ્રીતિ કરી શકે, ક્યારે કરી શકે, કાંઈ નક્કી નથી. નાના એવા રાજબાઈને પરમાત્માની સાથે પ્રીત કરવાની ઈચ્છા થઈ. હેત કરવાની ઈચ્છા થઈ, હેત કર્યું. નાના એ મીરાને પરમાત્માની સાથે પ્રીત લાગી. પરમાત્મામાં દ્રઢ પ્રીતિ કરી છે. કોઈ વય નક્કી નથી, કોઈ અવસ્થા નક્કી નથી, કોઈ આશ્રમ નક્કી નથી, કોઈ વર્ણ નક્કી નથી. જે ચાહે તે પ્રીત કરી શકે છે. એ જ બળભાગી આત્મા છે જેને પરમાત્માની સાથે પ્રીત બંધાણે છે. હું વારે વારે કહું છું, એક ભગવાનને મૂકીને કોઈ પણ જગ્યાએ પ્રીત બાંધી હશે, રોઈ રોઈને થાકી જશું, તેમ છતાં એનો એન્ડ નહીં આવે, પશ્ચાતાપનો એન્ડ નહીં આવે. પ્રીત કર્યા જેવું તત્વ કોઈ જો હોય તો એક પરમાત્મા છે. જરા પ્રયાસ તો કરીએ. ભગવાનમાં જે દાડે હેત બંધાશે, જગતમાંથી હેત તોડવું નહીં પડે, આપોઆપ તૂટી જશે. સુખદેવ મહારાજ કે પરીક્ષિત, ધ્રુવજીએ પરમાત્માની સાથે પ્રીતિ બાંધી. 5 વર્ષના ધ્રુવજી પરમાત્માને પ્રગટ કરી શક્યા છે. બતાવે બેટા ધ્રુવ તારી શું ઈચ્છા. ધ્રુવજે ધ્રુવ પદને માગ્યો છે, ભગવાનને આપ્યું છે, પણ પરમાત્મા બહુ દુઃખી થયા છે. શ્રીમદ ભાગવતનો 4th સ્કંદ એમ બોલે, પરમાત્માએ ધ્રુવજીએ જે વર માગ્યો આપ્યો, પણ પ્રભુ નારાજ થયા છે. મતલબ માઇક સુખ પરમાત્માની પાસે જે કોઈ માગે છે પ્રભુ આપે છે, પણ એમાં પરમાત્માનો રાજીપો નથી. માઇક સુખ ન માગવું, અમાઇક સુખ ને માગવું. નાશવંત પદાર્થની માંગણી ન કરો, અવિનાશી પદાર્થની માંગણી કરો. ધ્રુવજીને વર આપીને પરમાત્મા ગયા પછી ઉતાન પાદના મનમાં એમ થયું, આ 5 વર્ષનો બાળક ભગવાનને રીજી આવ્યો અને મારે માથે ધોળા થઈ ગયા. મેં ભગવાન રાજી થાય એવું કોઈ દાડો કર્યું. ભક્તો આજ પોતાના હૈયે હાથ મૂકો. કોઈના 10 ગયા છે, કોઈના 20 ગયા છે. બપોર પછીની સભામાં તો 50 ઉપર ગયેલા બેઠા છે બધા. રાત્રિની કથામાં યુવાનો હોય, આખો આખો સ્લેબ બદલી જાય. બપોર પછીની કથા ને રાત્રિની કથા, અત્યારે તમે દ્રષ્ટિ નાખો ને તો બધા શ્વેત 10 કોશી ભાત જેવો સ્લેબ દેખાય લો. રાત્રિની કથામાં બધા યુવાનો હોય. આપણા 10 ગયા, 20 ગયા, 30 ગયા, કોઈના 50 પણ ગયા છે, 60 પણ ગયા છે. પોતાના હૈયે હાથ મૂકો. આટલા વર્ષમાં ભગવાન રાજી થાય, ભગવાનની આપણા ઉપર દ્રષ્ટિ પડે અને ભગવાનના મોઢામાંથી આ શબ્દ નીકળે, શાબાશ તું ઠીક કરે છે, એવી જિંદગી આપણે કેટલી જીવાય, કેટલી જીવા. અને ભગવાન નારાજ થાય, પરમાત્માનું હૃદય દુભાય, એવી જિંદગી આપણે કેટલી જીવા. સરવાળો માંડો, ક્યારેક હિસાબ કરો. કોલ તો દને આવ્યા છે, હે ભગવાન અમે તને રીજવશું, પણ જન્મા પછી ખીજાય પરમાત્મા એવું જ જીવન આપણે જીવીએ છીએ. ઉદાન પાદના મનમાં એમ થયું, આટલી મારી જિંદગી વહી ગઈ, મેં ભગવાન રાજ્ય થાય કશું ન કર્યું, માટે હવે મારે ભગવાન રાજ્ય થાય એવું કંઈક કરવું જોઈએ. ડાહ્યો મુમુક્ષો વિચાર કરે, મારી 40-50 વર્ષની જિંદગી તો સ્ત્રી પુત્ર પરિવાર રાજી થાય હું જીવો છું, હવે ભગવાન રાજી થાય એવી કઈ જિંદગી છે. અને ગમે એટલો પ્રયાસ કરશો તો પુત્ર પરિવાર સમ્યક તો રાજી નહીં થાય. તૂટી જાઓ એટલી મહેનત કરી દેશે ને તો છોકરા એમ જ કહેશે, અમારા બાપને વ્યવહાર કરતા ન આવી ગયા. તૂટી જાઓ એટલી મહેનત કરી શકો, 2 બળદ જેટલી મહેનત કરી હશે, અને તેમ છતાં છોકરા એમ જ કહેશે, બાપને વ્યવહાર કરતા ન આવી ગયા. સુકામને કૂટાવું છે, સુકામ જે આપણું છે એને આપણે સંભાળી લઈએ. આત્મા આપણો છે એને માટે સાવધાન બનીએ. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ઉતાન પાદના મનમાં એમ થયું આવું રાજકાજ છોડી દઉં, રાજનો ત્યાગ કરીને વનમાં તપ કરવા માટે જતા રહ્યા છે. તારા પૂછવાથી મેં ઉતાનપાદ રાજાની કથા તને સંભળાવી. સાંભળ હવે મન મહારાજાના બીજા દીકરા પ્રિયવતની કથા. પ્રિયવત મહાન વૈરાગી પુરુષ છે, સંસારમાંથી વૈરાગ પ્રગટ્યો, ઘરબાર મૂકીને વનમાં જતા રહ્યા છે. હિમાલયની ગુફામાં ઘૂસી ગયા અને સાધના કરવા માંડ્યા. મન મહારાજા પહોંચી ગયા છે, સમજાવ્યા પ્રિયવતને, તમે ઘેરે પાછા આવો, ઘેરે ભજન કરજો. પ્રિયવત જ્યારે નથી માન્યા ત્યારે બ્રહ્માને સાથે લઈ ગયા છે. એક બાજુ બ્રહ્માજી બેઠા, એક બાજુ મન મહારાજા બેઠા, બંને સંસારના સુખની વાતો કરવા માંડ્યા છે. સંસારમાં કેટલું બધું સુખ છે, તું સંસારમાં પાછો આવ, સંસારમાં રહીને ભજન કરજે. અને ઉપરા ઉપર જયારે શબ્દ પડ્યા છે ત્યારે મહાન વૈરાગી પ્રિયવતનો વૈરાગ પણ ઉતરી ગયો છે. પ્રિયવતને હા પડી ગઈ છે. પ્રિયવત ફરીવાર રાજ્યમાં આવ્યા છે. એટલે સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે ગ્રહસ્થનો જાજો સમાગમ ન કરવો, ખોટું નહીં લગાડતો, લખ્યું છે એટલે કહું છું. સ્વામી કે ત્યાગી 6 માસ સુધી જો ગ્રહસ્થનો સમાગમ કરે ને સંગ કરે તો ગ્રહસ્થ સાધુને હરિભગત કરી દે. બીજું કઈ ખોટું ન કરો, કશું બસ હરિભગત કરી દો સાધુ બધે. કારણ કે તમારા હૃદયમાં વિદ્યમાન સંસાર છે એમાં રસ મનાણો છે. તમને થોડું થોડું ખોટું તો લાગતું છે નહીં કે નથી લાગતું? નથી લાગતું એ જ દુઃખની વાત છે. ખોટું લાગે તો કામ થઈ જાય ને. ખોટું જો લાગી જાય તો સાંસારિક સુખને છોડવાને કઠિન ન પડે. ખોટું નથી લાગતું એ જ દુઃખની વાત છે. તુલસીદાસને એની પત્નીના વચન ખોટા લાગી ગયા. ખોટું લાગ્યું તુલસીદાસને, તમે મારામાં પ્રીત કરી, ખોટું કર્યું છે. આટલી પ્રીતિ જો રાઘવમાં કરી હોત તો તમારો બેડો પાર થઈ જાત. તુલસીદાસને ખોટું લાગ્યું, અહો મારી પત્ની મારો અપમાન કર્યું, ના જોઈએ પત્ની. અને તુલસીદાસ નીકળી પડ્યા, પરમાત્મામાં પ્રીત લગાવી મહાન સ્થિતિને પામી આખો. ચિત્રકૂટ કે ઘાટ પે ભાઈ જામી સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન કેસે તિલક દિયે રઘુવીર. દુઃખ લાગવું જે કાહા, આટલી જિંદગીમાં આપણે આપણા આત્માનું શ્રેય થાય એવું કાંઈ ન કરી શક્યા. ચોવીસ કલાકમાં 23 કલાક આપણે દેહનું કરીએ તો એ સમજ્યા, પણ એકાદ કલાક તો આત્માનું કરીએ, એકાદ કલાક જે કરવા માટે આવ્યા છે વાતને બિલકુલ ભૂલી ગયા. સ્વામી વાતો ન લખ્યો. એક ભાઈ પોતાના દીકરાના લગ્ન આવ્યા ને, એટલે એના માટેનો બધો સામાન બાજુના શહેરમાં લેવા ગયા. આડોશી પાડોશી બધાએ મંગાવ્યું, તમે અમારા માટે ભાત લેતા આવજો, કોઈ કે દાળ લેતા આવજો, કોઈ કે તેલ લેતા આવજો. પટેલ બાજુના ગામમાં શહેરમાં ગયા, ત્યાંથી બધાએ મંગાવેલી વસ્તુ, કોઈ તેલ ઘી નાન તેને બધું ગાડામ ભર્યું રખે ને, કોઈનું ભૂલાય ન જાય એનું અનુસંધાન રાખીને એક એકનું ભર્યું. બધાનું ભર્યું તો ખરું પણ પોતાનું ભૂલાઈ ગયું. પોતે ગાડું લઈને પોતાની ચીજ લેવા ગયા હતા, બીજા બધાની લાવ્યા પણ પોતાની રહી ગઈ. ઘેર લઈને બધાને કીધું આજુબાજુની વાળાને, તમે લઈ જાઓ. બધા લઈ ગયા ગાડું ખાલી. ઘરની પત્ની પૂછ્યું, આપણું ક્યાં? આપણું ભૂલાઈ ગયું. નથી લાગતું કે આપણે આવું કંઈક કરીએ છીએ. પરમાત્માએ આપણને આત્માનું શ્રેય કરવા માટે મૃત્યુલોકની અંદર મનુષ્ય દેહ આપીને મોકલ્યા છે. આપણે બીજું ત્રીજું આ તે કરવા રહ્યા એમાં આત્માનું શ્રેય બિલકુલ ભૂલાઈ ગયું. ખબર ન રહી હું શા માટે આવ્યો છું. સંસાર મહાન બંધન રૂપ છે. પ્રિયવત જેવાને બંધન કરી ગયો. મારા દાદા ગુરુ કહેતા, આ સંસારના સુખ તો કટગુંદીના ઠળિયા જેવા છે. કટગુંદી જો, કટગુંદી એ પાકે ને પછી આમ જરાક દબાવો ને એમાંથી ઠળિયો નીકળે, હાથે ચોટી જાય આંગળીએ, એને ત્યાંથી આમ તરછોડો ને તો કોળીએ ચોટે, ત્યાંથી તરછોડો ને તો પેન્ટે છોટે, પણ હેઠો ન પડે. સંસારના સુખ વિખૂઠા થાય તેમ નથી. પ્રિયવત જેવો મહાન વૈરાગી પુરુષ સાંસારિક સુખમાં બંધાણો છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, પ્રિયવતના લગ્ન વિશ્વકર્માની દીકરીની સાથે થયા છે. સમય પછી સમય જતા 10 પુત્ર ને 1 પુત્રીને પ્રાપ્તિ થઈ છે અને પ્રિયવત રાજા 1 અર્બુદ વર્ષ સુધી રાજ્ય કર્યું છે. 1 અર્બુદ વર્ષ સુધી પ્રિયવતના મનમાં એક દાડો સંકલ્પ થયો કે મારા રાજ્યમાં આ 12 કલાક અજવાળું, 12 કલાક અંધારું રે બરાબર નહીં, મારે અંધારાને મિટાવવું જોઈએ. આમ નિર્ધાર કરી પોતાનો પ્રકાશમાન રથ પૃથ્વીની ઉપર ફેરવો છે. 7 આટા ફેરવા જેના 7 દીપ બન્યા છે. વર્ષો સુધી રાજ્ય કર્યું, સમ્રાટ રાજવી બન્યો, પરંતુ એક દાડો નારદજીનો ભેટો થઈ ગયો. નારદજી કીધું, પ્રિયવત આ બધી શું આદરી છે, આમાંથી તને શું મળનાર છે? ભૂલી ગયો એક દાડો બધાને મૂકીને ભાગ્યો હતો. તારી ખુમારી ક્યાં ગઈ? તને ભજવા, ભગવાન ભજવાની લગન હતી, એ બધી ક્યાં ખોવાઈ ગઈ? પ્રિયવતને વાત યાદ આવી ગઈ છે. કહો હો હો, મારી આટલી બધી જિંદગી મેં આમાં કાઢી, ફરી વાર ભગવાન ભજવાની ઉત્કંઠા જાગી છે. અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, પોતાના પુત્ર અગ્નિગ્રહને રાજ્ય સોંપી દઈ. પ્રિયવત મહારાજા વનમાં જતા રહ્યા. સમય પછી સમય વીતતા અગ્નિગ્રહને ત્યાં નાભે કિમપુર સાદિક 9 પુત્રની પ્રાપ્તિ થઈ છે. 9 પુત્રોને 1-1 ખંડનું જંબુદીપ આદિ કે 1-1 ખંડનું રાજ્ય સોંપી અને અગ્નિગ્રહ પણ વનમાં જતા રહ્યા છે. સમય પછી સમય વીતતા એમને ત્યાં નાભી નામના પુત્રનો જન્મ થયો છે અને નાભીને ત્યાં ઋષભ નામના પુત્રનો જન્મ થયો છે. ઋષભને ઘેરે 100 પુત્રનો જન્મ થયો છે. એશામ ખુલુ મહાયોગી ભરતો જ્યેષ્ઠ શ્રેષ્ઠ ગુણા. ઋષભને 100 દીકરા છે, એમાંથી બધાએ કરતા મોટા અને ગુણે કરીને શ્રેષ્ઠ પુત્રનું નામ ભરત છે. ઋષભદેવ એટલે જૈન લોકોના આદિ તીર્થંકર. ભગવાન ઋષભદેવને 100 પુત્રનો જન્મ થયો છે. પુત્રો જ્યારે મોટા થયા છે ત્યારે ઋષભ ભગવાને રાજ્ય ભરતને સોંપ્યું છે અને વનમાં જતા પહેલા 100 પુત્રોને પોતાની પાસે બોલાવ્યા છે અને ઉપદેશ આપ્યો છે. હે દીકરાઓ, નાપમ દેહો દેહ ભાજામ લોકે કષ્ટાન કામા નરહતે વિડ ભુજામયે. એક બાપનું જીવન કેવું હોવું જોઈએ એ શ્રીમદ ભાગવતનો 5મો સ્કંધ બતાવશે. અતિ અદભુત આ સ્કંદની કથા છે, માટે ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભાગવતના 5મો સ્કંદને માન્ય કર્યો છે. એક પિતાનું જીવન કેવું હોવું જોઈએ, કેવળ સંતાનની પ્રાપ્તિથી પિતાનું બિરુદ પ્રાપ્ત નથી થતું. પુત્રને રૂડા સંસ્કાર આપે અને પુત્રનું પણ શ્રેય કરે એનું નામ પિતા છે. બાકી સંતાનની પ્રાપ્તિ તો કેવળ મનુષ્ય યોનિમાં જ થાય છે એમ નહીં, પશુ પક્ષી યોનિમાં પણ સંતાનની પ્રાપ્તિ થાય છે. પિતા એનું નામ. પુત્રને સુંદર સંસ્કાર આપી અને કલ્યાણને માર્ગે આગળ વધારે એનું નામ પિતા છે. હે પુત્રો, મૃત્યુલોકની અંદર આ મનુષ્ય દેહ કેવળ દુઃખમય એવા વિષય ભોગની પ્રાપ્તિ માટે નથી મળ્યો. ઋષભદેવ ભગવાન એવું બોલ્યા છે, વિષય તો વિષ્ઠાના કીડાને પણ પ્રાપ્ત થાય છે. આવું પોતાના પુત્રોને ઉપદેશ આપતા કીધું છે. હે પુત્રો, આ જગતના નાશવંત પદાર્થ, નાશવંત વિષય તો વિષયના કીડાને પણ પ્રાપ્ત થાય છે, ભૂંડ આદિક યોનિમાં પણ પ્રાપ્ત થાય છે, કૂતરાઓને પણ પ્રાપ્ત થાય છે. એથી મનુષ્ય દેહની કોઈ દુર્લભતા નથી. આ મનુષ્ય દેહ મળ્યો છે તો મારી વાત તમે સાંભળો. તપો દૈવ્યમ પુત્રકાયન સત્વમ શુદ્ધેર દસમાદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. હે પુત્રો, આ મનુષ્ય દેહ કરી દિવ્ય તપ કરીશું દિવ્ય તપ કરી અંતસ્કરણની શુદ્ધિ કરી અને જીવાત્માને વારંવાર જન્મ અને મરણ જન્મ અને મરણ લેવડાવનાર વાસનાને ટાળી નાખજો અને બ્રહ્મના આનંદમાં તમે લેલીન બનજો તો મનુષ્ય દેહની તમારી સાર્થકતા થશે. મહત સેવામ સાધુ પુરુષો સજ્જન પુરુષની સેવાથી મોક્ષનો દરવાજો ખુલ્લો થશે અને સ્ત્રી લંપટ પુરુષના યોગથી વિષી પુરુષના યોગથી જમપુરીની પ્રાપ્તિ થશે. માટે યોગ્ય અને સજ્જન પુરુષનું સેવન કરશો. અન્નમ બાપ લો. જે દીકરાને એમ ન કહે દીકરા મંદિરે જાજે ભગવાન ભજજે એ બાપ જ નથી. જે પિતા પોતાના પુત્રને વ્યસનમાંથી પાછો ન વાળે દીકરા આપણાથી તમાકુ ન ખવાય બીડી ન પીવાય એ પિતા પિતા જ નથી. પણ એક વાત બહુ સ્પષ્ટ સમજજો, વિદ્યાભ્યાસ કરે એના કરતા વિદ્યાભ્યાસ કરાવે એને વિશેષ દાખલો કરવો પડે છે. એ જ પિતા ઉપદેશ પુત્રને આપી શકે જે પિતા પોતાના જીવનને સુવ્યવસ્થિત બનાવે. પોતાના જીવનમાં કઈ ઠેકાણું ના હોય એ મહિને એકવાર દર્શને ભગવાનના ન જતા હોય એ જ્યાં તમાકુને માવા વિના એક કલાક રહી ન શકતો હોય એ જ ખુદ વિષયમાં ડૂબેલો હોય એના મોઢામાંથી જ બધું ભરી વાણી નીકળતી હોય એ પુત્રને શું ઉપદેશ આપવાનો? એ શું પુત્રનો ઉપદેશ આપ? જેનું ખુદનું જીવન સુવ્યવસ્થિત બને એ જ બીજાનો ઉપદેશ આપી શકે અને એના શબ્દ અસર કરી શકે. બહુ પ્રસિદ્ધ સત્સંગની કથા છે. મુક્તાનંદ સ્વામી વડોદરામાં હતા. એક ભૂદેવ આવીને સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી તમારી કથામાં 500,000 માણસ બેઠા હોય, મારી કથામાં 10,000 માણસો બેઠા હોય, તમારી કથામાં જે બેસે એને જીવન પલટાઈ જાય, વ્યસન આદિક મુકાઈ જાય, જીવન વ્યવસ્થિત બની જાય અને મારી કથામાં બેઠેલામાં કોઈને ફેરફાર ન થાય એનું શું કારણ? સ્વામી બહુ અદભુત ઉત્તર આપ્યો. સ્વામી કહે તમને ખોટું ન લાગે ને તો કહું. બોલો સ્વામી, નહીં ખોટું લાગે. સ્વામી પ્રશ્ન કરો, ભૂદેવ શેકેલા શણા કોઈ ખાય તો ખાવામાં કેવા લાગે? સ્વામી બહુ મીઠા લાગે. એને વાવે તો એ ઉગે? ના સ્વામી, ઉગે ને. કાચા ચણા વાવે તો ઉગે? હા સ્વામી, એ તો ઉગે જ ને. એને ખાય તો કેવા લાગે? તો કી કઠણ લાગે, મીઠા ન લાગે. ત્યારે સ્વામી કે ભૂદેવ તમારા હૃદયમાં કામ ક્રોધ લોભ આદિકની હોળીઓ હળગે છે, તમારા શબ્દ એક એક શબ્દમાં શેકાય શેકાય ને બહાર નીકળે છે, માટે મુમુક્ષના હૃદયમાં ઉગતા નથી. સાંભળવામાં મીઠા લાગે છે પણ ઉગતા નથી. અમે તો પરમાત્માને સંભાળીને યાદ કરીને બોલીએ છીએ એટલે અમારા શબ્દ કઠણ લાગે છે, સાંભળવામાં મીઠા નથી લાગતા, પણ એ બધા ઉગી નીકળે છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. સત્સંગ જીવનમાં નારાયણ ગીતામાં ભગવાન શ્રીહરિ એવું બોલ્યા છે, સત્શાસ્ત્રાણી શ્રવ્યાણી શ્રવ્યાણી સુધીયો મુખાત ન ત્વંત શત્રુ દગ્ધસ્ય હર્ય ભક્તસ્ચ કરહિચિત. અદ્ભુત વાત બતાવી, એના મુખ થકી સતશાસ્ત્રનું સેવન કરવું, એના મુખ થકી સતશાસ્ત્ર સાંભળવા, જેનું હૃદય કામ ક્રોધ લોભ આદિ વિકારોથી જલતું ન હોય એની જ વાત ગળા નીચે ઉતરશે જેને ખુદનું જીવન બનાવ્યું હશે. મનુષ્ય દેહની અંદર દેહ પડી જાય તે પહેલા જેવું જીવન બનાવવા ઈચ્છીએ તેવું બની શકે, જેવો ઘાટ આપવા ઈચ્છીએ તેવો ઘાટ આ મનુષ્ય દેહનો આવે તેમ છે. જેવો ઘાટ લાવવા ઈચ્છીએ તેવો ઘાટ આવે, દાખલો કરવો પડે. ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી વાંસના ટુકડાને આખે શરીરે વિંધાવું પડે છે. પ્રભુનું પદ પામવાને પથ્થરને તીણા ટાચણાથી ટીચાવવું પડે છે. ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. વિષયમાંથી પાછું વળવું પડે, જગતના સુખમાંથી પાછું વળવું પડે, જીવને ઘડવા માટે દાખલો કરવો પડે. કઠણ વચનને સહન કરવા પડે ત્યારે જીવનની કણક ઉઠે. સંપ્રદાયમાં પૂર્ય બધા ભક્તોના જીવન કઢાણા, એનું કારણ શું? એને કહેનાર હતા, ટોકનાર હતા, હર સભામાં અપમાન કરે તો સહન કરનાર હતા. સત્સંગની પ્રસિદ્ધ કથા, ભર સભામાં શિવલાલ શેઠ, નવલખો શેઠ તે વખતનો, બોટાદનો ધણી કહેવાય, બીજું વેસન નહીં પણ શેખાવનું વેસન, ને કટકો મોઢામાં નાખ્યો, કટક દઈને અવાજ આવ્યો. આત્માનંદ સ્વામી કથા કરતા હોય, સ્વામીને જરાક સંભળાયો. સ્વામી તુરંત પ્રશ્ન કર્યો, આ કૂતરાનું હાડક્યું કવડે એમ કોણ કરડ કરડ કરે છે? વાહ થઈ ગયા શિવલાલ શેઠ. બાજુમાં જઈ એ સોપારીના ટુકડાને થૂકી આવ્યા, કોગળા કરીને સ્વામીને દંડવટ કરીને, સ્વામી મારી ભૂલી થઈ ગઈ, હું સોપારી ખાતો હતો, પણ આજથી નિયમ લઉં છું, જિંદગીમાં હવે નહીં ખાવ, બસ આજથી જિંદગીમાં નહીં ખાવ. જીવન મળ્યું છે એવું જીવો એમ, ખુદને ખુદની મોજ હોય, કોઈકની મોજથી ક્યાં સુધી જીવી શકો? આપણો આનંદ આ ઉછીનો લીધેલો છે, માગેલો લીધેલો છે, એ આનંદ જાજા દાડા નહીં ટકે. માગેલો કોટ ક્યાં સુધી પહેરાશે? કોઈ ગમે તેવો મિત્ર હશે, લગ્નમાં આપશે માગ્યો કદાચ, પણ એક દિવસ, બે દિવસ, ત્રીજે દાડે તો એમ કહેશે, હવે આપી દે, તારે લગ્ન પૂરા થયા. માગેલો કોટ કેટલા દાડા, એ માગેલો આનંદ પણ કેટલા દાડા. આપણે ખુદનો આનંદ હોવો છે. જિંદગી આપણ સહુ તણી તો ગંજી પાના બાવન પાનાસી, મળે ને પાના મને ગમતા લેવા પડે છે જીપમાં મળતા, પણ ક્યાં ને કેમ ઉતરવા તમારે, એમાં સફળતા છે જિંદગીની. છે જિંદગી આપણ સહુ તણી તો ગંજી પાના બાવન પાનાસી, ક્યાં ઉતરવા કેમ ઉતરવા, બસ એમાં જીવનની સફળતા. કેમ જીવવું, કેમ બોલવું, કેમ ખાવું, કેમ ચાલવું, કેમ ઉઠવું, કેમ બેસવું, કેમ વ્યવહાર કરવો, એમાં જિંદગીની સફળતા રહેલી. ડાહ્ય પુરુષ જીવન જીવતા શીખે, જે ખુદનું જીવન જીવતા શીખે એ જ બીજાને જીવન જીવડાવી શકે. બીજાને સુધારવાનો પ્રયાસ નહીં કરવો પડે, જાજો ખુદને સુધારવું પડશે. ખુદનું જીવન જ્યારે વ્યવસ્થિત થઈ જશે, બીજાનું તેનું જીવન જોઈ જોઈને વ્યવસ્થિત થઈ જશે, કહેવું નહીં પડે, જીવન જોઈ જોઈને વ્યવસ્થિત થઈ જશે. રામકૃષ્ણ પરમહંસે કદી કોઈને ઉપદેશ નહોતો આપ્યો, અવાક વ્યક્તિ હતા, અવાક, લાખો લોકોના જીવન પલટાઈ ગયા, લાખો લોકો. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બોલે, ભગવાન સ્વામિનારાયણ નાગડકામાં બિરાજતા હોય, સ્વરૂપાનંદ સ્વામી ગામડેથી ફરીને આવ્યા, ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન કર્યો, સ્વામી સત્સંગ કેવો કરે? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે, મહારાજ, ક્યાંય માણસ જ નથી, સત્સંગ શું કરાવો? માણસ તો લીમડી કે નીચે બેઠા હે, ઓર તો કઈ હે નહીં, તો સત્સંગ ક્યાં કરે? અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી એવું બોલે, મહારાજ, આને જે માણસ જોયા નથી તો એને સત્સંગ શું કરાવ્યો હશે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, સ્વામી તમે સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિને ઓળખી ન શક્યા. તમે તો વર્તમાન ધરાવો ને વર્તમાન પડાવો ત્યારે જીવનું કલ્યાણ થાય, પરંતુ આ અમારા સ્વરૂપાનંદ સ્વામીની દ્રષ્ટિ માત્રથી જીવાત્માનું કલ્યાણ થઈ જાય. સ્વામી જ્યાં દ્રષ્ટિ નાખે એ જીવાત્માનું કલ્યાણ થાય. બસ જીવન બનાવો, બાકી બધી વાતને એક બાજુ મૂકો, જીવન બનાવો. ખુદ કો કર બુલંદ ઇતના, હર તસવીર સે પહેલે તુજે પૂછે બતા તેરી રજા ક્યા હૈ. ખુદને બસ એટલું બુલંદ બનાવી, બીજાની ચિંતા છોડો, ખુદની ચિંતા કરતા થાવ. આપણે બીજાની જેટલી ચિંતા કરીએ છીએ એટલી જો આપણી કરવા માંડીએ ને, તો હું નથી માનતો ફરી વાર જન્મવું પડે. આપણે આટલા બધા જન્મ લીધાનું કોઈ જો કારણ હોય ને, તો પડખેવાળાની ચિંતા જ લેવડાવે છે, અને હજી બીજાની ચિંતા રહેશો તો હજી ફરી વાર જન્મવું પડશે.